એમાં છેલ્લો પેરેગ્રાફ આપણે વાંચવાનો છે. એમાં કેટલાક ચક્રોનો ઉલ્લેખ છે. એટલે આડકતરી રીતે કુંડલીની યોગનો થોડોક ઉલ્લેખ અથવા તો સૂચન એની અંદર છે. એટલે ગઈ વખતે આપણે કુંડલીની યોગ વિશે થોડીક શરૂઆત કરી હતી. મુખ્ય આટલી વસ્તુ ગઈ વખતે કહી હતી કે મૂળે તંત્રોમાં આ કુંડલીની યોગનો વિચાર અને આચાર છે. તંત્રો મુજબ કરોડો રજ્જુના છેક નીચેના છેડે એક શક્તિ, દિવ્ય શક્તિ ગૂંચળું વાળેલા સાપની માફક સુષુપ્ત અવસ્થામાં રહેલી હોય છે. એને ઈચ્છા શક્તિ ના બળે કેટલીક પ્રક્રિયાઓ દ્વારા જાગૃત કરવાની હોય છે અને જાગૃત થયા પછી કરોડરજ્જુમાં એ ધીમે ધીમે ઉપર ચડે છે. વચ્ચે કેટલાક ચક્રો આવે છે, એ ચક્રો ભેદતી એ ઉપર ચડે છે અને છેક છેલ્લે મસ્તકમાં આવેલા સહસ્રાર અથવા બ્રહ્મરંધ્રમાંથી જ્યારે એનું ભેદન કરે છે અને ઉપર જાય છે ત્યારે વ્યક્તિને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. આ તંત્રોનો, કુંડલીની વિશેનો એકદમ બેઝિક વિચાર, પાયાનો વિચાર. પૂર્ણ યોગમાં શ્રી અરવિંદે આ વિચારનો સ્વીકાર કર્યો છે, થોડાક ફેરફાર સાથે. તેઓ એમ કહેશે કે આ જે કરોડરજ્જુની વાત છે અને ચક્રોની વાત છે, એ આપણા સ્થૂળ દેહમાં નથી, એ સૂક્ષ્મ દેહમાં છે, જે આપણા શરીરનો આગળનો ભાગ, છાતી વગેરે, અને પાછળ બરડો અને કમર વગેરે, એ બેની વચ્ચે આ સૂક્ષ્મ દેહ વર્ટિકલી, હોરિઝોન્ટલી નહીં, વર્ટિકલી આવેલો છે. અને આ સૂક્ષ્મ દેહમાં સાત ચક્રો હોય છે. એમાં છેક નીચેના છેડે થી શરૂ કરી અને છેક ઉપરના છેડા સુધીમાં સાત ચક્રો છે. બે ત્રણ વસ્તુઓ તંત્રો કરતા જુદી છે. તંત્રોમાં ઈચ્છાશક્તિ પૂર્વક કુંડલીની ને જાગૃત કરવાની છે, નીચેથી ઉપર તરફ. પૂર્ણ યોગમાં ઈચ્છાશક્તિ મુજબ, ઈચ્છાશક્તિના જોરે બળે એને જાગૃત કરવાની નથી, પણ પૂર્ણ યોગનું આચરણ કરતા કરતા સહજ રીતે એ કુંડલીની જાગૃત થાય છે અને ઉર્ધ્વ ગતિ કરે છે. આ એક વાત. બીજી વાત એ કે પૂર્ણ યોગમાં ઉર્ધ્વમાંથી માતાજીને શક્તિને, માતાજીની શક્તિનું આવાહન કરવાનું છે, એને નીચે ઉતારવાની છે અને એનું અવતરણ થાય આપણી અંદર, ત્યારે પેલામાં નીચેથી ઉપર તરફ ચક્રભેદન થાય છે. આમાં ઉપરથી નીચે તરફ ચક્રભેદન થાય છે. જો કે આ પ્રેશરને કારણે કુંડલીની નીચેથી ઉપર તરફની ગતિ પણ કરે છે, પણ માતૃશક્તિ એ ચક્રભેદન ઉપરથી નીચે કરે છે. ગઈ વખતે હું જે નહોતો સમજ્યો એ પણ મેં તમને કહ્યું હતું કે મને એવો વિચાર આવે કે જો સૌથી ઉપરનું ચક્ર પહેલાં ભેદાતું હોય તો એ બ્રહ્મરંધ્ર કહેવાય છે અને એ ભેદાય ત્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. તો આ શરૂઆતમાં જો ભેદાઈ જતું હોય તો બ્રહ્મનો સાક્ષાત્કાર આપણને કેમ થતો નથી? આનું ચોક્કસ એમની પાસે કારણ હશે અને આ દ્વારા એમને શું અભિપ્રે છે એ પણ કદાચ બીજે ક્યાંક એમણે કહ્યું પણ હશે, પણ અત્યારે તો મારી જાણમાં એ નથી. હવે મુખી સાહેબે તે વખતે એક વાત એમ કરી હતી કે આપણે માતાજીની શક્તિને ઉપરથી નીચે બોલાવીએ, એનું અવતરણ કરાવીએ, એક વસ્તુ છે, પણ એનાથી ચક્રભેદન થાય છે એવું ફલિત થતું નથી ને એવું આપણા યોગમાં હોય છે નહીં. તો હું આ બે પુસ્તકો લઈ આવ્યો છું. એકનું ટાઇટલ છે ગ્લોસરી ઓફ ટર્મ્સ ઇન શ્રી અરબિંદોઝ રાઇટિંગ્સ અને બીજું ડિક્શનરી ઓફ શ્રી અરબિંદોઝ યોગ. આ બીજું છે એ એમપી પંડિતે એડિટ કરેલું છે. હવે એમાંથી હું રેલેવન્ટ પોર્શન, ચક્ર ઉપર જે છે નોંધ, સેન્ટર્સ ઓફ કોન્શિયસનેસ એવું ટાઇટલ આ ચક્રના સંદર્ભમાં છે. એમાં એક વાક્ય આવું છે, ધ ઇનર સેન્ટર્સ આર ફોર ધ મોસ્ટ પાર્ટ ક્લોઝડ ઓર અસ્લીપ. આ જે ચક્રો છે એ મહદ અંશે બંધ અથવા તો નિદ્રાવસ્થામાં હોય છે. ટુ ઓપન ધેમ એન્ડ મેક ધેમ અવેક એન્ડ એક્ટિવ ઇઝ વન એમ ઓફ યોગ. આ ચક્રોને ખોલવા અને એમને જાગૃત કરવા એ યોગનું એક લક્ષ્ય છે. તો ચક્રોને ઓપન ધેમ, જો ટુ ઓપન ધેમ એમ લખ્યું છે, એ ચક્રોને ખોલવા એટલે ચક્રભેદન. તો આ ચક્રોને ખોલવાની વાત અહીંયા ઘડી છે પૂર્ણ યોગમાં, એમ આ વાક્ય ઉપરથી ફલિત થાય છે. હવે એક એમપી પંડિતનું જે છે આમાં, એમાં એમણે જે એક બે વાક્યો In our yoga, there is no willed opening of the chakras. જે આગળ હમણાં મેં કહ્યું એમ કે ઈચ્છાશક્તિનો ઉપયોગ કરી અને ચક્રોને જાગૃત કરવા અથવા ખોલવા એવું પૂર્ણ યોગમાં નથી. પણ જુઓ, દે ઓપન ઓફ ધેમસેલ્સ બાય ધ ડિસેન્ટ ઓફ ધ ફોર્સ. માતૃશક્તિના અવતરણને કારણે એ ચક્રો આપોઆપ ખુલે છે. તો આ ખોલવાની વાત અહીંયા પણ છે ચક્રભેદનની. અને એક બે વાક્યો છોડીને, ઇન અવર યોગ દે ઓપન ફ્રોમ અપ ડાઉનવર્ડ. આપણા યોગમાં આ ચક્રો ખુલે છે ઉપરથી નીચેના ક્રમમાં, ફ્રોમ અપ ડાઉનવર્ડ. તો મને લાગે છે કે આટલું ચક્રભેદનના સંદર્ભમાં પૂરું છે. મુખી સાહેબને કંઈ કહેવું હોય આ સંદર્ભે? તો હવે થોડીક વાત આ સાતે ચક્રો વિશે આપણે કરીએ. શ્રી અરવિંદ કહે છે કે આપણા યોગમાં દેહ સાયકોલોજિકલ યુઝ એન્ડ ફંક્શન, આ શબ્દો એણે વાપર્યા છે. એનો એક માનસિક ઉપયોગ છે અને એમનું એક માનસિક કાર્ય છે આ ચક્રોનું. અને ગઈ વખતે કહ્યું હતું એમ કે અમુક ચક્ર જાગ્રત થાય ત્યારે અમુક પ્રકારની શક્તિઓ એમાંથી રિલીઝ થાય છે, એમાંથી બહાર પડે છે અને શારીરિક ચેતનામાં એનો પ્રભાવ દેખાય છે. એટલે આમ ભલે એ સૂક્ષ્મ શરીરમાં હોય પણ એનો પ્રભાવ ફિઝિકલ કોન્શિયસનેસમાં, મટીરિયલ કોન્શિયસનેસમાં દેખાતો હોય છે. કેટલીક વાર શરીરમાં અમુક મુદ્રા વગેરે દ્વારા પણ એ થતું હોય છે. હવે સાત ચક્રો કયા કયા, અને પૂર્ણ યોગ મુજબ એમનું ફંક્શન, એમનું કાર્ય શું, એની વાત આપણે એક પછી એક ચક્ર લઈને કરીએ. તો સૌથી પહેલું કરોડરજ્જુના નીચેના છેડે જે ચક્ર છે એને મૂલાધાર ચક્ર કહેવામાં આવે છે. મૂલાધાર ચક્ર. અને એ શિવ કહે છે કે ઇટ ગવર્ન્સ ધ ફિઝિકલ કોન્શિયસનેસ એન્ડ ધ સબકોન્શિયસ. આપણી જે શારીરિક ચેતના છે, જે છેક બહારની સપાટી પરની ચેતના છે, ભૌતિક ચેતના છે, એનું સંચાલન આ ચક્ર દ્વારા થાય છે. અને માત્ર આ શારીરિક ચેતના નહીં પણ સબકોન્શિયન્ટ એટલે આપણું જે અવચેતન છે એ અવચેતનનું સંચાલન પણ આ ચક્રમાંથી થાય છે. હવે જ્યારે યૌગિક પ્રક્રિયા દ્વારા આ ચક્રનું ઉદ્ઘાટન થાય, જો આ ચક્ર માટે છે ને પદ્મ શબ્દ પણ વપરાય છે, કમળ. અને જાણે કે એનું ભેદન થાય ત્યારે એ પાંખડીઓ ખુલે છે. જાણે આમ સામાન્ય રીતે લગભગ બંધ અવસ્થામાં હોય એ કમળ હોય અને પછી ખુલે છે, એવું એક રૂપક પણ, એટલે એ શબ્દ પદ્મ શબ્દ પણ એ રીતે વપરાય છે. તો ચક્રભેદન અથવા પદ્મનું ઉદ્ઘાટન ખુલવું, તે એ ખુલે ત્યારે જે શક્તિઓ રિલીઝ થાય એ આપણી શારીરિક ચેતનામાં પરિવર્તન લાવે અને સબકોન્શિયન્ટ એટલે અવચેતનમાં જે કંઈ સંગ્રહિત સંસ્કારોનો કચરો પડ્યો હોય એની સાફસૂફી અથવા એનું પરિવર્તન એ પણ આ ચક્ર ઉદ્ઘાટિત થવાના પરિણામે થતું હોય છે. તો આ પહેલી મૂલાધાર ચક્રની વાત. જો આપણે બહુ વિગતે વાત નહીં કરીએ, સહેજ સહેજ દરેકનું કાર્ય શું છે અને એનું સ્થાન શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી ઉપર તરફ બીજું જે ચક્ર અથવા બીજું જે પદ્મ એનું નામ છે સ્વાધિષ્ઠાન ચક્ર. સ્વ અધિષ્ઠાન, સ્વાધિષ્ઠાન ચક્ર. હવે એનું સ્થાન ક્યાં? તો આ મૂલાધારની ઉપર અને નાભીની નીચેના ભાગમાં, એટલે એને શ્રી અરવિંદ એબડોમિનલ સેન્ટર કહે છે. એટલે આપણા ઉદર ઉપર એનું જે સ્થાન છે એ આપણા ઉદર ઉપર. એટલે આ તો ઉદર તો શારીરિક એટલે ભૌતિક ચેતના એટલે સ્થૂળ ચેતના સ્થૂળ શરીરની વાત છે, પણ એને સમાંતર સૂક્ષ્મ શરીરમાં જે સ્થાન હશે ત્યાં આ ચક્ર એ ત્યાં રહેલું છે. હવે આ શું કરે છે? આ ચક્ર શું કામ કરે છે? ઇટ ગવર્ન્સ લોઅર વાઇટલ, જે નિમ્ન પ્રાણ છે એનું સંચાલન, એનું નિયંત્રણ એ આ સ્વાધિષ્ઠાન ચક્ર કરે છે. હવે લોઅર વાઇટલમાં શું આવે, નિમ્ન પ્રાણમાં શું આવે? પૂર્ણ યોગ મુજબ તો જે કોઈ નાની 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 ઈચ્છાઓ છે એ બધી આ લોઅર વાઇટલમાં આવે છે. દાખલા તરીકે કામેચ્છા, તો થોડી ક્ષણ રહી અને શમી ગઈ, જતી રહી, તો એ લોઅર વાઇટલમાં આવે. એવી રીતે આહારની ઈચ્છા, થોડી ક્ષણો રહી, જતી રહી, પછી કામમાં ગૂંથાઈએ ત્યારે યાદ સુદ્ધા નથી આવતું, ભૂખ લાગી હોય એનો ખ્યાલે નથી આવતો. એવી રીતે આપણા નાના નાના ગમા અણગમા એ થોડી ક્ષણો માટે સપાટી પર આવે ચેતનામાં, પછી જતા રહે, યાદે ન આવે. એવી રીતે ક્રોધને પણ લોઅર વાઇટલમાં મૂક્યો છે, કારણ કે એ પણ થોડી ક્ષણો માટેનો એક આવેગ છે અને એ જતો રહે છે, પછી જાણે કે હતો જ નહીં, એનું અસ્તિત્વ જ નહોતું. એ રીતે વ્યક્તિ વર્તે છે. તો લોઅર વાઇટલમાં સ્મોલ ડિઝાયર્સ લાસ્ટિંગ નોટ ફોર અ લોંગર ટાઈમ એનો સમાવેશ, અને ડિઝાયરમાંથી આ ક્રોધ દાખલા તરીકે, તો ઈચ્છામાંથી જાગતી વસ્તુ, તો એ જે ટૂંકા ગાળા માટે ચાલતું હોય બધું આની અંદર આવે છે. હવે આ સ્વાધિષ્ઠાન ચક્ર જ્યારે જાગ્રત થાય, એની અંદર રહેલી શક્તિ જ્યારે રિલીઝ થાય, ત્યારે આપણા લોઅર વાઇટલ ઉપર કામ થાય, એનું શુદ્ધિકરણ થાય અથવા તો એનું પરિવર્તન કે રૂપાંતર થાય. પછી ઉપર જઈએ તો ત્રીજું જે ચક્ર છે એનું નામ છે મણિપુર, મણિપુર ચક્ર, અથવા બીજો શબ્દ એને માટે વપરાય છે નાભી પદ્મ. અને આ ચક્ર છે પેલું જે લોઅર વાઇટલ ને, ઇટ વોઝ ગવર્નિંગ ધ લોઅર વાઇટલ, ધીસ સેન્ટર ગવર્ન્સ ધ હાયર વાઇટલ, ઉર્ધ્વ પ્રાણને સંચાલિત કરે છે, નિયંત્રિત કરે છે. એનું સ્થાન નાભી, એટલે જેને નાભી પદ્મ કહે છે. હવે આ હાયર વાઇટલ એટલે શું? ઉર્ધ્વ પ્રાણ. એને માટે, એને સમજાવવા માટે શ્રી અરવિંદ બીજો શબ્દ વાપરે છે વાઇટલ માઇન્ડ. એટલે લોઅર વાઇટલમાં જે કંઈ ઈચ્છાઓ વગેરે ઉદભવ્યા એને જ્યાં વિચારોનું સ્વરૂપ મળે છે એ કેન્દ્ર એ હાયર વાઇટલ. દાખલા તરીકે એક ઈચ્છા જાગી, એના અનુસંધાનમાં માનો કે આપણે યોજના કરવાનું શરૂ કર્યું એ ઈચ્છાની પૂર્તિ માટે, અને એ યોજના માટે જે વિચારણા ચાલી તો એ હાયર વાઇટલ થયું. એવી રીતે કેટલીક વાર ઈચ્છા ઉપર આધારિત ડ્રીમિંગ ચાલતું હોય છે આપણું, ડે ડ્રીમિંગ, દિવા સ્વપ્નો ચાલતા હોય છે. વર્ઝવર્થની પેલી કવિતા છે રિવરી ઓફ પુઅર સુસાન, એ મને યાદ આવી ગયું. આ ડે ડ્રીમિંગની વાત આવી એટલે રિવરી. એવી જ રીતે કલ્પનો ચાલે છે, ઇમેજિનેશન્સ. તો આ બધું એ શ્રી અરવિંદ હાયર વાઇટલમાં સમાવિષ્ટ કરે છે, અથવા તો વાઇટલ માઇન્ડની અંદર સમાવિષ્ટ કરે છે. અને એનું સ્થાન છે આ નાભી. અને એ પદ્મ જ્યારે ખુલે અથવા એ ચક્રનું ભેદન થાય ત્યારે આની અંદર જે કંઈ ડ્રોસ હોય છે, જે કંઈ કચરો હોય છે એ બધો નીકળી જાય છે અને એનું શુદ્ધિકરણ થાય છે. ત્યાર પછી ઉપર આવીએ તો જે કેન્દ્ર આવે છે એને અનાહત ચક્ર કહે છે. અનાહત ચક્ર, એનું બીજું નામ છે ઋત પદ્મ. ઋ પછી ત ખોળો, પદ્મ, ઋત પદ્મ. ઋત શબ્દ સંસ્કૃતમાં હૃદયને માટે વપરાય છે, અને આ હૃદય એટલે આપણું આધ્યાત્મિક હૃદય, જે છાતીની લગભગ વચ્ચે આવેલું છે એ સમજવાનું છે. ફિઝિકલ હાર્ટ જે ડાબી બાજુએ છે એ અહીંયા અભિપ્રેત નથી. હવે આજે અહીંયા અનાહત ચક્ર કહ્યું એને, એને સહેજ સમજવાનો પ્રયત્ન કરીએ કેમ અનાહત કહ્યું હશે. જો કોઈ પણ અવાજ, સાઉન્ડ માટે સંસ્કૃતમાં શબ્દ એવો શબ્દ વપરાય, શબ્દ એટલે નાદ, સાઉન્ડ, અવાજ. તો ક્યારે પણ જ્યારે આ નાદ ઉદ્ભવે છે, ઉત્પન્ન થાય છે, ત્યારે આહતિ એટલે ક્યાંક અથડાવવાની પ્રક્રિયા થાય છે, ત્યારે જ અવાજ થાય છે. તમે ગમે તે અવાજ એના મૂળમાં જશો તો ક્યાંક કશું બે વસ્તુઓ અથડાઈ રહી છે એ એના મૂળમાંથી ચોક્કસપણે નીકળશે. તો લૌકિક બધા જ નાદ એ આહત કશુંક અથડાવાને કારણે ઉદ્ભવેલા હોય છે. પણ સાધક યોગમાં અમુક સ્થિતિએ પહોંચે ત્યારે તેને અમુક નાદ સંભળાય છે અથવા અમુક અવાજો સંભળાય છે. કેટલાકને વાંસળીનો નાદ સંભળાય, કેટલાકને રૂપેરી ઘંટડી વાગતી હોય એવો નાદ સંભળાય, કેટલાકને હમિંગ સાઉન્ડ એવો હમિંગ થતું હોય, ગુંજારો થતો હોય, ગણગણાટ થતો હોય એવો નાદ સંભળાય. તો આપણે બોલીએ છીએ અથવા બીજી કોઈ પણ અવાજ કરીએ છીએ એમાં પણ અંદર શ્વાસ એ અમુક રીતે આ જે સ્વર પેટી છે ત્યાં અથડાવાને કારણે અવાજ ઊભો થાય છે. પણ આ અવાજો જે છે આપણે એક સહેજ પણ કશું જ બોલતા ના હોઈએ, બહારથી પણ બિલકુલ કોઈ અવાજ ના આવતો હોય છતાં કાનમાં જાતભાતના નાદ સંભળાય છે, એ કશું આહત થયા વિના એ નાદ ઉદ્ભવે છે. એટલે એને અનાહત કહેવામાં આવે છે, આવા નાદને અનાહત નાદ. તો આ કેન્દ્રને અનાહત કેન્દ્ર કયું છે એટલે કદાચ પ્રાચીન યોગીઓને આ અનુભવ હશે કે જે અનાહત નાદ સંભળાય છે એનું ઉદ્ભવ સ્થાન આ ઋતપદ્મ છે એવો અનુભવ એમને હશે. માટે આ હૃદયનું જે કેન્દ્ર છે એને એમણે અનાહત કેન્દ્ર કહ્યું છે. તો બે શબ્દો, ઋતપદ્મ અથવા અનાહત. હવે આ જે કેન્દ્ર છે, દેખી રીતે મેં કહું એમ હૃદયના ભાગમાં એનું સ્થાન છે અને ઇટ ગવર્ન્સ હાયર ઇમોશન્સ. પેલા લોઅર વાઇટલમાં પેશન્સ હતી, અહીંયા ઊંચા પ્રકારની, ઉમદા પ્રકારની, ઉદાત્ત પ્રકારની લાગણીઓ અથવા એવા ભાવો એનું ગવર્નિંગ, એનું સંચાલન, એનું નિયંત્રણ આ કેન્દ્રમાંથી થાય છે. શેન કહે છે કે આ કેન્દ્રની પાછળ જ ચૈત્ય પુરુષનો નિવાસસ્થાન છે. આ કેન્દ્રની પાછળ ચૈત્ય પુરુષનું નિવાસસ્થાન છે એટલે ચૈત્ય પુરુષની અસરવાળી અથવા તો ચૈત્ય પુરુષના સાક્ષાત્કાર તરફ લઈ જતી એવી કેટલીક લાગણીઓ, ઉમદા લાગણીઓ એ આ કેન્દ્રની અંદર ઉદ્ભવતી હોય છે. દાખલા તરીકે પરમાત્મા માટેનો પ્રેમ, ભલે આછો પાતળો, પણ એ જે જાગે છે એ આ કેન્દ્રમાં જાગે છે. એવી જ રીતે કરુણાનો ભાવ, કોઈ પણ પ્રકારની નીચી સ્થિતિમાં હોય, સામાન્ય ચેતના હોય ને, નિમ્ન ચેતના, તો એની ઉપેક્ષા, અવહેલના, તિરસ્કારનો ભાવ જાગે. પણ ચેતના ઉપર ચડી હોય અને આ હૃદયના કેન્દ્રમાંથી જો ભાવ આવે તો એ કરુણાનો ભાવ આવે, દયાનો ભાવ આવે. એવી રીતે કોઈક વ્યક્તિની કોઈક મજબૂરી હોય, કોઈ યાતના હોય અને એનો અહેસાસ થાય તો જે સહાનુભૂતિનો ભાવ પ્રગટે છે તો એ પણ આ કેન્દ્રમાંથી ઉદ્ભવતો ભાવ છે. મેં કહ્યું એમ, ક્યાં તો ચૈત્ય પુરુષના સાક્ષાત્કાર તરફ લઈ જતા અથવા તો ચૈત્ય પુરુષના પ્રભાવ હેઠળ ઉદ્ભવતા આ ભાવો અથવા લાગણીઓ છે. તો આ થઈ રુદ્રપદમાં અથવા તો અનાહત ચક્ર અને એની સાથે સંકળાયેલી ઇમોશન્સ, એની સાથે સંકળાયેલા ભાવોની વાત. એની ઉપર જાઓ એટલે ગળામાં જે ચક્ર અથવા જે પદ્મ છે, જે કેન્દ્ર છે, થ્રોટ સેન્ટર એમ શ્રી અરવિંદ શબ્દ વાપરે છે, એને માટે તંત્રોમાં જે શબ્દ વપરાયો છે વિશુદ્ધ ચક્ર, એટલે તંત્રોએ કદાચ આ એટલે માટે વાપર્યો હશે કે કુંડલીનીનું ઉત્થાન થતાં થતાં જ્યારે કંઠ સુધી આવે ત્યારે ચેતનામાં ખાસી વિશુદ્ધિ થઈ ગઈ હોય અથવા તો થાય, એને કારણે વિશુદ્ધ ચક્ર એવો શબ્દ કદાચ તંત્રોએ વાપર્યો હશે. પણ શ્રી અરવિંદ એમ કહે છે કે આ કેન્દ્ર એ એક્સપ્રેસિવ એક્સટર્નલાઇઝિંગ માઇન્ડનું ચક્ર છે. એક્સપ્રેસિવ, અભિવ્યક્તિ કરતું, અને એક્સટર્નલાઇઝિંગ, બહિર્ગામી, બહિર્મુખ, મનનો જે આ અંશ છે કે જે અંશ દ્વારા અભિવ્યક્તિ થાય છે અથવા તો જે અંશ દ્વારા ચેતના બહાર ફેંકાય છે, મનના જે અંશ દ્વારા, એક્સટર્નલાઇઝિંગ ઓર એક્સપ્રેસિવ માઇન્ડ. જો આ એક્સપ્રેશનમાં, અભિવ્યક્તિમાં વાણી ગણે અનેક રીતે અભિવ્યક્તિ થાય, વાણી દ્વારા અભિવ્યક્તિ થાય, દાખલા તરીકે શબ્દોથી માઇન્ડ, આ એક્સટર્નલાઇઝિંગ માઇન્ડ, માઇન્ડનો, મનનો આ અંશ જે અભિવ્યક્ત થાય અથવા અભિવ્યક્તિ છે, તો વાણી એક સાધન. એવી રીતે જેસ્ચર્સ એ બીજું સાધન. એવી રીતે જે મોટા કવિઓ હોય છે એ લોકોને અંદર ચેતનામાં એવી એક તીવ્ર અર્ચ ઊભી થાય અમુક વખતે કે જ્યાં સુધી એને શબ્દોમાં એ ઉતારી ન દે, અભિવ્યક્ત ના કરે, ત્યાં સુધી એ અર્જ શમે નહીં. તો આ પણ એક્સપ્રેશન છે, એક્સટર્નલાઇઝિંગ માઇન્ડનો એક ભાગ. એવી રીતે બધી કળાઓની બાબતમાં, ચિત્રકળામાં પણ કેટલીક વાર ચિત્રકારને અંદર જે કંઈ એવું 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 ચાલતું હોય છે, એવી ગડમથલ કે એવું કશુંક કે જે અભિવ્યક્તિ માંગે છે, એને કારણે એ ચિત્ર દોરે છે, કે શિલ્પકારને પણ આવું થતું હોય છે. તો આ બધી જે અભિવ્યક્તિઓ છે એ અભિવ્યક્તિઓનું કેન્દ્ર એ આ વિશુદ્ધ કેન્દ્ર છે, થ્રોટ સેન્ટર. અને એ જ્યારે આ ખુલે, જાગૃત થાય, એમાંથી જે શક્તિ પ્રકટ થાય, એ અભિવ્યક્તિની અંદર જે કંઈ ડ્રોસ હોય, જે કંઈ કચરો હોય, જે કોઈ નજોઈતું એલિમેન્ટ હોય, જો અભિવ્યક્તિ પર જાત ભાતની હોય છે. હલકામાં હલકી અભિવ્યક્તિથી માંડીને ઊંચામાં ઊંચી અભિવ્યક્તિ હોય છે. તો નિમ્ન અંશ અભિવ્યક્તિનો એ બધો ક્યાં તો ખતમ કરી નાખે છે ને ક્યાં તો રૂપાંતરિત કરી નાખે છે. અને એક એનું આખું સંચાલન જે થાય છે એ આ વિશુદ્ધ ચક્રમાંથી અથવા તો થ્રોટ સેન્ટરમાંથી થાય છે. એની ઉપર જઈએ. આજ્ઞા ચક્ર બે ભમરોની વચ્ચે એનું સ્થાન છે. અને શ્રી અરવિંદ આ કેન્દ્રને ત્રણ ચાર વસ્તુઓ કેન્દ્ર કહે છે. ઇટ ગવર્ન્સ વિલ, વિઝન, મેન્ટલ ફોર્મેશન. ઈચ્છાશક્તિનું આ કેન્દ્ર છે. વિલ એટલે જે સંકલ્પ શક્તિ આવે છે કે આમ હું કરીશ જ અને કરે વ્યક્તિ, તો આમ હું નહીં જ કરું અને ન જ કરે, જેની યોગમાં અત્યંત જરૂર છે. તો એનું સંચાલન એ આ આજ્ઞા ચક્રમાંથી થાય છે. એવી રીતે યોગમાં પ્રગતિ થાય અને જે વિઝન્સ માણસ જુએ છે, જે દિવ્ય દર્શન જુએ છે, કેટલીક વાર સાવ ખુલ્લી આંખે, કેટલીક વાર જાગ્રત અવસ્થામાં પણ બંધ આંખે, અને કેટલીક વાર નિદ્રાવસ્થામાં એ વિઝનને જોતો હોય છે. તો આ જે વિઝનની જે શક્તિ છે એ આ આજ્ઞા ચક્રમાંથી આવતી શક્તિ છે. અને આ સંકલ્પમાં પણ અશુદ્ધિઓ હોઈ શકે. હલકી વસ્તુ માટેના એ સંકલ્પ હોય કે જ્યાં સુધી ફલાણું અને આને કર્યું છે એનું વેર નહીં વાળો ત્યાં સુધી આમ નહીં કરવું, તો એ સંકલ્પ થયો. પણ હલકો સંકલ્પ થયો, અશુદ્ધ સંકલ્પ થયો, દ્વેષ જનિત સંકલ્પ થયો. તો આજ્ઞા ચક્ર જ્યારે ખુલે એમાંથી જે શક્તિ પ્રકટ થાય એ આ સંકલ્પમાં કે વિઝનમાં કે ફોર્મેશન્સમાં, માનસિક રચનાઓમાં જે કોઈ અશુદ્ધિઓ પડી હોય એને આ આજ્ઞા ચક્રની દિવ્ય શક્તિ એનાથી એનું પ્યુરિફિકેશન અને એનું રૂપાંતર કરે છે. છેલ્લું સાતમું ચક્ર, એના ત્રણ નામો છે. એક નામ છે સહસ્રાર. જો સહસ્ત્ર નથી, મોટા ભાગના આપણે સ અડધો કરીને ત્ર સહસ્ત્ર લખવું હોય બોલીએ છીએ, એવી રીતે લખીએ છીએ, એવી રીતે એ ઉચ્ચારણ પણ ખોટું છે અને એ જોડણી પણ ખોટી છે. ત્યાં ત્ર નથી. જો દાખલા સ છે માત્ર, અને સની અંદર સની સાથે ર, સ્વર વિનાનો ર જોડાયો છે, સ્ર એટલે સ અને ર એમ જોડાયો છે. સહસ્ર અને સહસ્રાર ચક્ર. હવે સંસ્કૃતમાં આર શબ્દ છે ને એ સ્પાઇક માટે વપરાય, એટલે સ્પોક માટે વપરાય છે. કોઈ પણ શું ગાડાના પણ જે આરા કહીએ છીએ ગુજરાતીમાં આપણે, એ આર શબ્દમાંથી જ બન્યો છે શબ્દ. તો જે સ્પોક્સ હોય એને માટે, તો સહસ્રાર જાણે કે આ કેન્દ્રમાંથી હજાર આવા સ્પોક્સ ચારે બાજુએ નીકળતા હોય એવો અનુભવ યોગીઓએ કર્યો હશે, એટલે માટે એનું નામ પડ્યું છે સહસ્રાર. બીજો શબ્દ વપરાય છે આનું કેન્દ્ર એટલે આની સ્થાન જે છે એ મસ્તકની ટોચ. સહસ્ર દલ, પેલું મેં કહ્યું એમ કમળનું રૂપક છે ને, પદ્મનું રૂપક છે. આ જે નીચેના બધા કેન્દ્રો કયા ને પદ્મો, એ દરેક પદ્મને જુદો રંગ અને દરેક પદ્મની પાંખડીની સંખ્યા પણ જુદી, પણ એમાં આપણે ઉતરતા નથી, ઉતર્યા નથી. પણ આ જે છે સહસ્ર દલ એટલે હજાર પાંખડીઓ વાળું કમળ, એ જાણે આ જ્યારે ભેદાય ત્યારે ખીલતું હોય એવો અનુભવ યોગીઓએ કર્યો હશે, એટલે એને સહસ્ર દલ એ કેન્દ્રને કહે છે. અને એક ત્રીજું નામ પણ આ કેન્દ્રનું આપવામાં આવ્યું છે, એને શૂન્ય ચક્ર કહે છે. શૂન્ય ચક્ર કેમ? કારણ કે આ ચક્રનું ભેદન થાય ત્યારે ચેતના શરીરની બહાર ઉપર નીકળે છે, તો ત્યાં જ્યાં એ ભેદન નહોતું થયું ત્યાં સુધી તો શરીર હતું, સ્થૂળ શરીરે હતું ને સૂક્ષ્મ શરીરે હતું ને એની સાથે સંકળાયેલું જે કંઈ હતું એ બધું હતું. પણ જે ક્ષણે ચક્રભેદન થતાં ચેતના બહાર નીકળી ત્યારે એપેરન્ટ વોઇડ, એવો શબ્દ શ્રીન વાપરે છે કે ઉપર છલ્લી રીતે દેખાય એટલે એપેરન્ટલી વોઇડ, કશું જ નથી અહીંયા આગળ શરીર ન હોવાને કારણે એવી એક અનુભૂતિ, એવી એક પ્રતીતિ, એવો એક અહેસાસ ચેતનાને થાય છે. એટલે માટે એને શૂન્ય ચક્ર કયું હશે એમ શ્રી અરવિંદ કહે છે. અથવા તો બીજું એક કારણ પણ કલ્પે છે કે આ ચક્ર ભેદીને ચેતના બહાર આવે ને ત્યારે સૌથી પહેલા કેટલીક વખત જે નિર્ગુણ, નિર્વિચાર, નિરાકાર, અક્રિય એવું જે બ્રહ્મતત્વ અથવા આત્મતત્વનું એવું જે પાસું, એ પાસાનો સૌથી પહેલો અનુભવ ત્યાં આગળ એ કરે છે. કોઈ વિચાર નથી, કોઈ આકાર નથી, કોઈ ગતિ નથી, કોઈ સ્પંદન નથી, કશું જ નથી. એટલે એને શૂન્યાવકાશની નો અહેસાસ આવે છે. એટલે માટે પણ શેવિન કહે છે કે આનું નામ એ શૂન્ય ચક્ર એ યોગીઓએ આપ્યું હોવાની સંભાવના છે. તો આટલા ત્રણ નામો આના, સ્થાન મેં કહ્યું એમ મસ્તકમાં. હવે આ ચક્ર શું કરે છે? શેવિન કહે છે કમાન્ડ્સ ધ હાયર થિંકિંગ માઇન્ડ. જો મનના બધા લેયર્સ અથવા ભેદો પાડ્યા છે શ્રી અરવિંદે, આપણે જાણીએ છીએ, એમાં હાયર માઇન્ડ, ઉર્ધ્વ મન, અને એવું ઉર્ધ્વ મનનું સ્વરૂપ એકદમ ટૂંકમાં કેવું હોય, શ્રી અરવિંદે એક વિશેષણ મૂક્યું છે, થિંકિંગ હાયર માઇન્ડ. ચિંતનની પ્રક્રિયા મનના જે અંશમાંથી ચાલે છે એને શ્રી અરવિંદે ઉર્ધ્વ મન કહ્યું છે, થિંકિંગ હાયર માઇન્ડ. એટલે દાખલા તરીકે ફિલોસોફર હોય કોઈ, એનું જે માઇન્ડ છે, ફિલસૂફનું માઇન્ડ, એ હાયર માઇન્ડ. એવી રીતે કોઈ વિજ્ઞાની છે, સાયન્ટિસ્ટ, એ વૈજ્ઞાનિક રીતે જે ચિંતન ચલાવે છે એ એના માઇન્ડમાં સૌથી વધારે મહત્વનો અંશ અથવા તો પ્રધાન અંશ હોય છે, તો એનું જે માઇન્ડ છે એ હાયર માઇન્ડ. એવી રીતે કોઈ લોજિશિયન હોય, તાર્કિક અથવા તો ન્યાયિક, સંસ્કૃતમાં લોજિશિયન માટે ન્યાયિક શબ્દ વપરાય છે, તો એ તર્ક વિતર્ક ની કળામાં અત્યંત માહેર હોય છે, પાવરદો હોય છે, અને તર્ક વિતર્કો એનું માઇન્ડ કર્યા કરતું હોય છે. તો આ બધા હાયર માઇન્ડના ઉદાહરણો છે. એવી રીતે વકીલનું માઇન્ડ એને પણ આપણે હાયર માઇન્ડમાં લઈ શકીએ. તો કમાન્ડ્સ, હાયર થિંકિંગ માઇન્ડ, આ એક. હાઉસિસ ઇલ્યુમિન્ડ માઇન્ડ, પોતાની અંદર એને રહેવાની જગ્યા આપે છે જાણે કે આ આ ચક્ર. કોને? હાઉસિસ જાણે નિવાસ કરાવે છે. ઇલ્યુમિન્ડ માઇન્ડ, પ્રકાશિત મનને રહેવા માટેનું એ જગ્યા આપે છે સહસ્રાર ચક્ર પોતાની અંદર. તો આ પ્રકાશિત મન એટલે કેવું મન? જે મનમાં દિવ્યતાનો પ્રકાશ પડતો હોય. દિવ્યતા પોતે સ્વયં પ્રકાશ છે, એ કશાયથી પ્રકાશિત નથી, પણ એ એનાથી બીજું બધું પ્રકાશિત છે. સૂર્ય, ચંદ્ર, તારા, ઉપનિષદો બધી વાત કરે છે. આપણે અત્યારે એ મંત્રોમાં જતા નથી, પણ જે મનના જે અંશમાં દિવ્યતાનો પ્રકાશ પડતો હોય, તો આ દિવ્યતાના પ્રકાશને મનનો જે અંશ ઝીલતો હોય એને કહેવાય પ્રકાશિત મન, ઇલ્યુમિન માઇન્ડ. કદાચ તારું પ્રજ્ઞા શબ્દ વપરાય છે એને માટે ને, હે ને? મોટે ભાગે સંસ્કૃતમાં પ્રજ્ઞા શબ્દ કદાચ આ ઇલ્યુમિન માઇન્ડ માટે વપરાતો શબ્દ છે. હવે ઓપન્સ ટુ ઇન્ટ્યુશન, આ ચક્ર ઇટ ઓપન્સ ટુ ઇન્ટ્યુશન, જેને સહજ જ્ઞાન કહીએ છીએ અથવા આંતર જ્ઞાન કહીએ છીએ, એના તરફ એ ખુલે છે. અને ઉપર હોય છે ઓવર માઇન્ડ, એ ઓવર માઇન્ડ આ ઇન્ટ્યુશન દ્વારા સહસ્રાર ચક્ર અને એમાંથી બધા નીચેના ચક્રો અને નીચેના કેન્દ્રોની સાથે સંપર્ક કરે છે, અથવા સાયકોલોજિકલ પ્રોસેસીસ ને આ બધા જે એમના ફંક્શન્સ છે એ ફંક્શન્સના ઉપર પ્રભાવ ઓવર માઇન્ડ ઇન્ટ્યુશન દ્વારા, ઇલ્યુમિન માઇન્ડ દ્વારા, હાયર માઇન્ડ દ્વારા અને બાકી પેલું એક્સટર્નલાઇઝ માઇન્ડ અને પછી હાયર વાઇટલ, લોઅર વાઇટલ અને છેક સબકોન્શિયન્સ સુધી. તો આ બધાનો સંપર્ક એ ઓવર માઇન્ડ અધિમનસ એ આ ક્રમની અંદર લગભગ કરે છે એમ શ્રી અરવિંદ આપણને સમજાવે છે. તો આટલી વાત ચક્રો વિશે. બહુ ટૂંકમાં બધી ઘણી બધી વિગતો છે આમાં, પણ આપણે મુખ્ય કન્સેપ્ટ એકવાર સમજવો તો ને પ્રસંગ આવ્યો એટલે મેં તમને સમજાવ્યું છે. હવે આ પેરેગ્રાફ વાંચીશું તો હું માનું છું કે એકદમ ક્લિયર થઈ જશે આખી વાત. ઇઠ એટલે કે પીસને માટે વપરાતો શબ્દ. પીસ હેઝ ટુ બી બ્રોટ ડાઉન ટુ ધ હાર્ટ એન્ડ નેવલ ફર્સ્ટ. ઉર્ધ્વમાંથી શાંતિનું અવતરણ સૌથી પહેલા દેખીતી રીતે જ મસ્તિષ્કમાં થાય, પણ શ્રી અરવિંદ કહે છે પૂરતું નથી, એને લઈ આવવાનું છે ક્યાં ઘડી? હાર્ટમાં, એટલે હૃદયના કેન્દ્રમાં. એટલે આજ્ઞાચક્ર આવી ગયું, થ્રોટ આવી ગયું અને હાર્ટ આવી ગયું, એનાથી નીચે નેવલ, નાભી, નાભી પદ્મમાં ત્યાં સુધી પીસને ઉતારવાની છે. મસ્તિષ્કમાંથી હૃદય કેન્દ્રમાં અને નાભી પદ્મ સુધી એને ઉતારવાની છે. કેમ આમ કરવાનું છે? That gives it a certain kind of inner stability. જો તમે નાભી સુધી આ શાંતિને ઉતારી શકો તો એ શાંતિને અમુક એક પ્રકારની સ્થિરતા પ્રાપ્ત થાય છે. ઘણીવાર આપણે અનુભવીએ કે થોડી ક્ષણો શાંતિનો અહેસાસ આવ્યો પછી શાંતિ જતી રહી. આવું આપણામાંથી ઘણાએ અનુભવ્યું હશે કોક ને કોક ક્ષણે. તો એનું કારણ એ છે કે માત્ર મસ્તિષ્ક સુધી આવી છે, પછી નીચે ઉતરી નથી. જો નાભી કેન્દ્ર સુધી એને ઉતારી હોય તો અમુક એક પ્રકારની એક સાપેક્ષ એવી એક સ્થિરતા એ શાંતિને આપણી ચેતનામાં પ્રાપ્ત થાય છે. દેટ ગીવ્સ ઇટ અ સર્ટન કાઇન્ડ ઓફ ઇનર સ્ટેબિલિટી. જો ડેશ કરીને લખે, ધો નોટ એબ્સોલ્યુટ, તદ્દન કદીએ ન જાય એવી શાંતિ એ આટલા માત્રથી સ્થાપિત થતી નથી. ઇટ્સ અ રિલેટિવ પીસ, અથવા ઇટ્સ અ રિલેટિવ સ્ટેબિલિટી ઓફ પીસ, નોટ એબ્સોલ્યુટ સ્ટેબિલિટી ઓફ પીસ. તો એબ્સોલ્યુટ સ્ટેબિલિટી ક્યારે આવે? દેખીતું છે, છેક શાંતિને સૌથી નીચેના મૂલાધાર ચક્ર સુધી સ્થાપિત કરવામાં આવે, એટલે કે શારીરિક ચેતના સુધી એને લઈ આવવામાં આવે. નાભીમાં આપણે ગઈ વખત જોયું, એટલે આગળ જોયું, ઉર્ધ્વ પ્રાણ, પછી નિમ્ન પ્રાણનો ભાગ ઉદરનો, અને છેક નીચે ફિઝિકલ કોન્શિયસનેસ અને સબકોન્શિયસ. તો ત્યાં સુધી જો શાંતિને સ્થાપી દેવામાં આવે, શારીરિક ચેતનાને ગવન કરતું એ કેન્દ્ર, તો એ શાંતિ, એની સ્થિરતા, દેટ બીકમ્સ એબ્સોલ્યુટ. આટલું કયું નથી પણ ગર્ભિત છે, સૂચિત છે. દેટ ગીવ્સ ઇટ અ સર્ટન કાઇન્ડ ઓફ ઇનર સ્ટેબિલિટી, ધો નોટ એબ્સોલ્યુટ. દેર ઇઝ નો મેથડ other than aspiration, strong quiet will and the rejection of all that is not turned towards the divine in those parts into which you call the peace. હવે આનો ઉપાય શું? કે ભાઈ તમે અમુક અંશોની અંદર શાંતિ લાવવા, અહીંયા જે હૃદય કેન્દ્રની વાત કરીને નાભીની વાત કરી, તો ત્યાં સુધી તમારે શાંતિને લઈ આવવી હોય તો એનો ઉપાય શું? લોર્ડ કહે છે, જુઓ, દેર ઇઝ નો અધર મેથડ અધર ધેન એસ્પિરેશન. પહેલી વાત, આપણી અભિપ્સા, કે શાંતિ જોઈએ જ છે, એટલું જ નહીં પણ સ્થિર ટકી રહે એવી શાંતિ જોઈએ છે. અને આપણે જાણતા હોઈએ તો અભિષામાં આપણે આગળ એમ પણ કહી શકીએ માને, કે માં આ શાંતિને માત્ર મસ્તિષ્કમાં રહેવા ન દઈશ, તું એને નીચે ઉતારજે, છેક હૃદયમાં અને એનથી આગળ નાભી સુધી એને તું લઈ આવીને સ્થાપિત કરી દેજે. તો આ થઈ એસ્પિરેશન. અ સ્ટ્રોંગ ક્વાયટ વિલ, ધમપછડા વિનાની એકદમ શાંત એવી એક સંકલ્પ શક્તિ પણ અંદર, કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે કોઈ પણ પદ્ધતિથી હું શાંતિને મારી ચેતનામાં સ્થિરપણે સ્થાપિત કરી દઈશ. તો સ્ટ્રોંગ ક્વાયટ વિલ આ બીજું સાધન, એન્ડ અ રિજેક્શન ઓફ ઓલ ધેટ ઇઝ નોટ ટર્ન ટવર્ડ ધ ડિવાઇન ઇન ધોઝ પાર્ટ્સ ઇન ટુ વિચ યુ કોલ ધ પીસ. જે અંશોમાં તમે શાંતિને બોલાવો છો, એ અંશોમાં જે કંઈ કચરો હોય, જે કંઈ ન જોઈતું હોય, જે કંઈ અનડિવાઇન હોય, જે કંઈ એન્ટી ડિવાઇન હોય, એ બધાનું રિજેક્શન, એ બધાનો ઇન્કાર. તો આ ત્રણ વસ્તુઓ, આ ત્રણ સાધનો એમણે કયા? અભિપ્સા, સંકલ્પ શક્તિ અને ઇન્કાર. એને સતત એક ધારવું, એનું આચરણ કરવામાં આવે તો કચરો કેટલો છે એના ઉપર આધાર, વહેલા મોડા એ શાંતિ ક્રમશઃ તે તે અંશોની અંદર સ્થાપિત થાય છે. હવે અહીંયા હિયર ધ ઇમોશનલ એન્ડ હાયર વાઇટલ. આગળ આપણે જોયું ઇમોશનલ સેન્ટર, હૃદય કયું છે ને, હાર્ટ સેન્ટર, જેની અંદર પેલી ઊંચા પ્રકારની ના ભાવો અને લાગણીઓની વાત હમણાં આપણે કરી તો એ ઇમોશનલ સેન્ટર કયું? હૃદયનું, ત્યાં આગળ. અને હાયર વાઇટલ, નાભીની વાત કરીને અપ ટુ નેવલ, તો હાયર વાઇટલનું એ કેન્દ્ર છે, એટલે ઉર્ધ્વ પ્રાણનું એ કેન્દ્ર છે. તો અહીંયા આ બે જગ્યાઓ, કેમ કે ત્યાં શાંતિ પહોંચે ત્યારે રિલેટિવલી એ સ્થિર થાય. તો અહીંયા આપણે અટકી જઈએ.